એ જ જોઈએ. પણ કે બધી થોડી પાડવાની હોય કે? મેં કીધું ભલામણ પાડવાની હોય તો લખ્યું કામ હોય? મને કે સ્વામી લખ્યું એ બધું કઈ પાડવાનું ન હોય કે? એ તો લખે કે, લે લખે કે પાડવાનું હોય બધું. મેં કીધું ભલામણ જો પાડવાનો તો લખી શું કામ? પણ તો લખે જ નહીં ને. મને કે સ્વામી તમને જાજી ખબર ન પડે, લખાય તો ખરું પણ બધું પાડવાનું ન હોય કે? 212 શ્લોક ભલે લખ્યા પણ પાડવાનું ન હોય. પણ મેં કે તું વાત કેવી કરે? એ તો હામે ઝાડ થઈ ગયો, ગોઠણિયા ભર થઈ ગયો. મને કે સ્વામી તમે સાંભળો કે? તમને એમ નહીં સમજાય કે? મને કે તમે કોઈ ફોર વ્હીલ ગાડીમાં બેઠા છે? મેં કે બેઠા તો હોય ને સાધ થયા તો, કારણ કે આખી દુનિયાની ગાડી અમારી જ છે, બેઠા જ હોય ને. મને કે તમે સ્પીડનો કાંટો જોયો અને મીટર જોયું? મેં કે જોયું ને. મને કે હું લખેલા આંકડા? મેં કે ક્યારેક 160 હોય, 180 હોય અને 200 સુધી લખેલા હોય છે. મને કે હોય છે ને લખેલા? મેં કીધું હોય ને. મને કઈ ખબર ન પડે હું કહેવા માગે છે. મેં કીધું હોય જ ને. મને કે 200 નો આંકડો લખેલો તમે ભાડ્યો, કોઈ દી હાલતા ગાડી જોઈશ? હા, દુનિયામાં ખોપડિયું પડી છો ભાઈ. મેં કીધું ના, 200 ઉપર ગાડી હાલતા જ નથી. મને કીધું બધું એમ જ હોય કે? એ લખ્યું હોય પણ કઈ બધું હકવાનું ન હોય કે? પણ આપણે એવી બુદ્ધિ ન વાપરી હો. આપણે તો એમ જ માનવું, મહારાજ જે લખ્યું છે એ મારા માટે જ લખ્યું છે, મારે પાળવાનું જ લખ્યું છે. એ પાલયંતિ મનુજાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન. મહારાજ કે આજ હું તમને જે કહી રહ્યો છું એ સત્શાસ્ત્રને આધારે જ કહી રહ્યો છું, તમારા સુખને માટે જ કહી રહ્યો છું. સદાચારણ સદાતેત્ર પરત્ર ચ મહાસુખા. હે ભક્તજનો, તમે સત્શાસ્ત્રમાં બતાવેલો સદાચાર, જે તમને આમ કરવું આમ ન કરવું, આમ ભજન કરવું વગેરે વગેરે જે વાત બતાવે છે, એ એક એકનું તમે અનુસંધાન રાખીને પાલન કરજો, એ તમારા સુકર નિવડશે. ઘણી ફેરી ભક્તજનો આપણને વાત ન સમજાય પણ સમય આવે ત્યારે સમજાય. મારે શિક્ષાપતિ લખ્યું કે મારા આ રીતે પાણી ગાળીને વાપરવું, દૂધને ગાળીને વાપરવું, ગૈણાથી ગાળવું, કપડાથી ગાળવું, ચકારનો અંદર ઉદબોધન છે, ચકાર કહેતા પ્રવાહી માત્ર ગાળવાનું થઈ ગયું. શિક્ષાપત્રી પણ જેમ લખ્યું છે એમ સત્સંગને પણ ઉલ્લેખ કર્યો કે ભેગું દૂધ પણની સાથે તેલ પણ આવી જાય ને ઘી પણ આવી જાય, બધી વસ્તુને ગાળવી. પણ આપણે કહીએ ને તો અત્યારે મોડર્ન જમાનાને એમ કે સ્વામી ડબલ ફિલ્ટર આવે છે કે એની શું ગાળવાની જરૂર? આવા તેવા અનેક બાના કાઢે. તે 5 વર્ષ પહેલાં સુરતમાં પ્લેગ નામનો રોગ આવ્યો હતો, પ્લેગ. ઠેર ઠેર આમ બોર્ડ મારેલા હતા, દૂધ પાણી ઘી તેલ એને ગાળીને વાપરો, કપડાથી ગાળીને વાપરો, ઠેર ઠેર ગલીએ ગલીએ બોર્ડ માર્યા હતા. તે મેં કીધું, મનમાં વિચાર થયો મને કે તમે તો આ જ બોર્ડ મારો છો, અમારા સર્વોપરિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તો 200 વર્ષ પહેલા બોર્ડ મારી ગયા, આ બધું ગાળીને વાપરો તો પ્લેગ ન થાય એમ. જીવ ભીહણીમાં આવે ત્યારે માને, પણ એમને કોઈ દી માને નહીં. ક્યારેક ભક્તો આપણને શાસ્ત્રની હા ન પડે તો એમ સમજવું મારી બુદ્ધિ નથી પોકતી, બાકી મહારાજે કીધું છે એ વાત તો એમ જ હોય તો પણ વાંધો આવશે નહીં, પણ બહુ બુદ્ધિ ન દોડાવી, થોડીક રહેવા દેવી. સમજાય? ધંધા બિઝનેસમાં જોઈને પછી બુદ્ધિ એટલી બધી ન દોડાવી જે બુદ્ધિ આપણો મોક્ષ બગાડી નાખે. બુદ્ધિ તો ક્યારેક મોક્ષ ઉપર શીણી મારી દે, ખબર? બુદ્ધિ ક્યારેક મોક્ષ ઉપર શીણી મારી દે, અને ક્યારેક બુદ્ધિ મોક્ષના દરવાજા ખોલી પણ નાખે. દરવાજા ખોલે ત્યાં સુધી વાંધો નહીં, પણ શીણી મારવા આવે ને ત્યારે રોકી દે, બસ હવે ઘણું થયું, તું રાખ તારી પાસે, હવે નિત તારી જરૂર એમ. ભગવાન શ્રી હરિ કે સદાચારણ સદાતેત્ર પરત્ર ચ મહાસુખા. આ મેં તમને જે સત્શાસ્ત્રની અંદર લખ્યું છે એ પ્રમાણે વર્તવાનું કીધું, એ પ્રમાણે તમે વર્તશો તો આલોક અત્ર ચ પરત્ર, આલોકની અંદર તમે સુખ્યા થશો. અને હકીકત શિક્ષાપત્રી પ્રમાણે વર્તો તો એવો, એક તો દુઃખી બતાવો બ્રહ્માંડમાં, એક તો દુઃખી બતાવો. એવમ આ તો સુખી દેશ છે પણ ઇન્ડિયામાં ભારતમાં શિક્ષાપત્રી પ્રમાણે વર્તનાર એક હરિભગત દુઃખી જોવા ન મળે. ભગવાન સ્વામી કોલ આપ્યો અત્ર ચ પરત્ર ચ મહાસુખા. આ મારી લખાયેલી શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે એ આલોકમાં સુખી થશે, આલોકને મૂક્યા પછી પણ પરમ સુખને પામશે. શિક્ષાપત્રી ભાષ્યની અમારે મુંબઈમાં કથા આલતી હતી. એક જણો પછી આવ્યો, પરોક્ષ ન હતો. મને કે હું મોટા મોટા ગપ્પા મારો કે અમારા ભગવાનનો આશ્રિત હોય દુઃખી ન હોય કે, હાલો હું તમને દેખાડું કે અમારો ટ્રસ્ટ હાલે જ કે. એ ટ્રસ્ટની અંદરથી અમે 100 જણા રાહત તે ચોપડાને બધું તમારા આશ્રિતોને આપી જ કે અને અનહોતેને આપવું પડે છે મહિને મહિને. ભિખારી બિચારા છે. તો ઊંડો ઉતરી ગયો કે આ એમ કહે છે અમે અમારા ટ્રસ્ટમાંથી આપીએ છીએ, નામ પણ આપું, તમારા હરિભક્તો છે, આ તો ખોટું કહેતો નથી. મારે શિક્ષાપત્રી તો ખોટી હોય જ નહીં, મારે કે પાલન કરે તાલોકને પરલોકની અંદર સુખ્યો જ થાય. બહુ વિચારને અંતે જરાક આમ બુદ્ધિમાં આઈડિયા આવ્યો એટલે એમને પૂછ્યું. મેં કીધું ખરેખર તમારે ત્યાંથી એ લઈ જાય છે? મને કે પણ નામ દેખાડો ને. પછી એમ કીધું તમે શું કરો છો? કે અમારું મોટું ટ્રસ્ટ ચાલે છે ને મોટી હોસ્પિટલ ચાલે છે. પછી મેં કીધું તો કર્મચારીઓ ઘણા છે નહીં હોસ્પિટલમાં? મને કે હોય ને 150 કર્મચારીઓ છે. મેં કીધું 150 કર્મચારીઓ છે તે આમ બધાની પાળી છે ને આમ હોસ્પિટલની અંદર આવવાની બધી? તો કે હોય જ ને, 3 પાળી ભરે છે કે 8-8 કલાકની. મેં કીધું આમ 1 વાગ્યે જેને આવો ને બધા 1 વાગ્યે જ પહોંચે. મને કે પહોંચી જ જાય ને. મેં ક્યારે કોઈક 1.5 વાગ્યે 2 વાગ્યે આવે તો કે એકાદ ફેરી ચલાવી લઈએ. મેં કીધું માનો કાયમ 2 વાગ્યે આવવા માંડે તો એકને બદલે? તો મને કે કાઢી મૂકી. આમ ધીમે ધીમે હું હાકડમાં લેતો ગયો ને. મેં કીધું તમે એને કાઢી મૂકો તો પછી બિચારા એના એના ઘરના જે સદસ્યો હોય એનું જમવાનું એના પુસ્તકનું છોકરાનું બધા શું થાય? તો કે તેને થાવું એ થાય કે અમારે ક્યાં લેવા દેવા? પછી એને મેં કીધું સાંભળતો હવે, તું કહે છો કે તમારા સ્વામિનારાયણને આશ્રિત 100 જણા દુઃખી કોઈ કાળે ન બને, સાંભળ, જેમ તમે તમારી હોસ્પિટલના નિયમ ઘડ્યા છે ને એમ અમારા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિ નિયમ ઘડ્યા છે, આમ કરવું આમ ન કરવું. તમારી હોસ્પિટલના ટાઈમ ટુ ટાઈમ જે ન આવે ને તમે કાઢી મૂકો ને પછી એના અનુવસ્ત્રની તમે ચિંતા નથી કરતા, એમ અમારા ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રી એનું કોઈ ઉલ્લંઘન કરે, કાયદાનું ઉલ્લંઘન કરે, પછી એને ભગવાન સ્વામિનારાયણ કાઢી મૂકે, પછી એની કાંઈ ચિંતા એ કરતા નથી. અને અન્ન મળ્યું કે નહીં, વસ્ત્ર મળ્યું કે નહીં? મેં કે જોયા જા, 100 ઘરમાંથી જેટલા દુઃખી છે તારા ટ્રસ્ટમાંથી જે લેવા આવતા છે એમાંથી એકી શિક્ષાપત્રી પણ વર્તનારો નહીં મળે, જા જોઈએ. તું મને કે એ વાત સાચી કે પૂજા નથી કરતા કે? મેં કે ત્યારે તો હેરાન જ થાય ને. બાકી ભગવાન સ્વામિનારાયણ એમ કે મેં જે કીધું એ પ્રમાણે જે કરતો હોય અત્ર ચ પરત્ર મહાસુખાહા, આ લોક અને પરલોકની અંદર મહાન સુખને પામે. એટલે તો કહેવાય કે ભગવાનનો ભક્ત આ લોકમાં 1,00,000 નો મુવા પછી 1,50,000 નો. આ લોકમાં તો એને એને કોઈ જગ્યાએ દુઃખ ન હોય ને આ લોકને મૂક્યા પછી પરમાત્માના સાનિધ્યના સુખને નિત્ય પામે છે. ભગવાન શ્રી હરિ કે તાન ઉલ્લંઘ્યાત્ર વર્તંત એતુ સ્વયરમ કુબુદ્ધયઃ તૈહા મૂત્ર ચ મહ લભંતે કષ્ટમેવ હિ. જો મારે તરત બીજો શ્લોક લખ્યો, મારેની ખબર રીતે હવે ઘોર કળીકાળ આવે છે, જરાય સટકબારી નહીં રહેવા દેવાય ને તો હેરાન કરશે. અને કંઈ કેમ કહે છે, જો સ્વામિનારાયણ લખ્યું પણ એના એના આશ્રિત કેટલા દુઃખી છે. મહારાજ કે હું કાંઈ બધાની જવાબદારી ગળામાં લેતો નથી, આ મેં કીધું એ પ્રમાણે કરે એટલાની જવાબદારી મારા ગળામાં છે. બાકી આનું ઉલ્લંઘન કરી, તાન ઉલ્લંઘ્યાત્ર વર્તંતે, આનું ઉલ્લંઘન કરીને જે વર્તશે એ તું સ્વયરમ કુબુદ્ધયઃ, પોતાની કુબુદ્ધિથી જે વર્તશે. કુબુદ્ધિ, જો બે પ્રકારની બુદ્ધિ હોય, સુબુદ્ધિ અને કુબુદ્ધિ. સુબુદ્ધિ સારું સુજાડે, સારું કરે, એને શું કહેવાય? સુબુદ્ધિ. ભક્તો, ખાલી બુદ્ધિથી માણસ સુખ્યો ન થાય, સુબુદ્ધિ હોય તો સુખ્યો થાય. બુદ્ધિ ઘણી બધી હોય ને જો કુબુદ્ધિ હોય ને તો તે હેરાન હેરાન થઈ જાય. દાખલા તરીકે બુદ્ધિ ઘણી બધી હોય પણ મા બાપને બેઠો ન બોલાય તેને શું કહેવાય? કુબુદ્ધિ કહેવાય. મંદિરે આવવાની કે નહીં, મંદિરોને શું કહેવાય? એ બધી કુબુદ્ધિ કહેવાય. બુદ્ધિ ઘણી બધી છે પણ એ કુબુદ્ધિ છે. અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતના 50મા સ્પષ્ટ ઉલ્લેખ મહારાજ કર્યો. મહારાજ કે અમે તો એને જ કુશાગ્ર બુદ્ધિવાળો ગણીએ છીએ જે પોતાના કલ્યાણને માટે જતન કરે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો. બાકી મહારાજ કે બધા બુઠ્ઠી બુદ્ધિવાળા છે, ગમે એટલી બુદ્ધિ હોય તો શું કામની કહો. અને સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, મહારાજ માંગરોળ ગયેલા અને આમ રસ્તામાં સવારી ચાલી જતી હતી, એમાં એક કબો ગાંડો પાગલ થઈ ગયેલો, તે દોરડાના ત્રાજવા બનાવી અંદર કાદવ ને છાણ ને બધું ભરે અને પછી એમ ઊંચા કરીને રાડે રાડે બોલાવે, કોઈ એલઆઈસી લો, કોઈ લવિંગ લો, કોઈ તજ લ્યો. સુરા ખચર સાંભળી ગયા મહારાજની કે મહારાજ ઓલો કબો ગાંડો કે અંદર ત્રાજવાની અંદર છાણ અને કાદવ ભર્યો છે ને એમ કે તજ લો, લવિંગ લો, એલઆઈસી લો. મહારાજ કે દરબાર તમને તો એક જ ગાંડો દેખાય છે, તમને તો એક જ કબો ગાંડો દેખાય છે, અમને તો આખી દુનિયા કબા ગાંડા જેવી જ દેખાય છે કે. જે પોતાના કલ્યાણ માટે જતન નથી કરતા, મહારાજ કે બધા કબા ગાંડા છે. અને હકીકત છે ને, મોક્ષ નું જતન ન કરે ડાયો કેમ કહેવાય. ભગવાન શ્રી હરિ એમ કે, તાનો લંઘ્યાત્ર વર્તન તેતુ સ્વયરમ કુબુદ્ધયા, પોતાની કુબુદ્ધિથી પોતાની ઈચ્છા અનુસાર વર્તશે. અમારી શિક્ષાપત્રી અંદર જે લખ્યું એનું ઉલ્લંઘન કરીને વર્તશે. જાગવાનું કીધું ત્યારે જાગે નહીં, હોવાનું કીધું ત્યારે હુવે નહીં, ખાવાનું કીધું ખાય નહીં. અને અમુક જીવની તેવી ગતિ હોય ને, એ કેનથી જુદું જ કરેલો. એને એને ખાવાનું કીધું ન ખાય ને બીજું ખાય, એને પીવાનું કીધું ન પીએ બીજું પીએ, અખાદ્ય ખાય અપી પીએ, ન જોવાનું જોવે ન સાંભળવાનું સાંભળે. મહારાજ જે જે વાત નિષેધ કર્યું એ પ્રમાણે જે ક્રિયા કરે. મહારાજ એવો જે કુબુદ્ધિ જીવ તો ઈહા મૂત્ર ચ મહલ, એ આલોક અને પરલોક ની અંદર લવંતે કષ્ટમેવ, મહાન કષ્ટ ને પામશે, બહુ મોટા દુઃખ ને પામશે. આલોકમાં હેરાન થશે, આલોક ને મૂક્યા પછી પણ હેરાન થશે. અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજો, આપણા મનમાં કેવું થાય ખબર, કે ધન સંપત્તિ ન મળે એટલે દુઃખી માની લઈએ આપણે. અને પછી આપણે વાત શું કરતા હોય ઘણી ફેરી, ઓલો કાંઈ શિક્ષાપત્રી પાડતો નહીં તો કેટલો સુખીઓ છે. પણ હકીકત તમે અંતર્ગત વિચાર કરો ને તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યા પછી દુનિયામાં કોઈ સુખીઓ હોય જ નહીં. કાંઈ રૂપિયા મળવા માત્ર જ સુખ્યો માણસ થાય એમ માનો છો તમે? એ ધન મળવા માત્ર જ સુખ્યો થાય એમ માનો છો? ઉપરથી ઉપલબ્ધ ઘણું બધું સુખ દેખાતો હોય પણ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોવાને કારણે હૃદયમાં તો હીટર બોળતું હોય. હીટર તમે જોવો ને, રાતે બબ્બે ઘેરની ટીકડી લઈને તો ઊંઘ ન આવે. તેને સુખ હોય તો કામ ન ઊંઘ આવે કહો ને. તો એસી રૂમ હોય અહીંયા તો કદાચ ન હોય, પણ ઇન્ડિયામાં તો સુખી લોકો એસી રૂમ હોય, એસી ગાડી, બધું આમ ઠંડુ ઠંડુ હોય. અને ડનલોપના ગાડલા પર હોતો હોય તો ગુથુલ્યા ખાતો હોય તો રાતના 1:30 વાગે તો ઊંઘ ન હુકામ ન આવે કહો. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યું છે. એવમ શિક્ષાપત્રીનું પાલન અથવા તો ઉલ્લંઘન જાણે કરે કે અજાણે કરે, ઘણી ફેર એવું બની જાય, એને ખબર ન હોય શિક્ષાપત્રી શું છે, પણ એ અજાણતા પાલન કરતો હોય તો સુખ્યો હોય, અને ઘણી ફેરી જાણ્યા પછી પણ ઉલ્લંઘન કરતો હોય તો એ મહાન દુઃખ્યો હોય. મહારાજ કે જાણતે કે અજાણતે આનું જે પાલન કરશે મહાન સુખ્યો થશે, આનું જે ઉલ્લંઘન કરશે એ તો આલોક અને પરલોક ની વિશે મહાન કષ્ટને પામશે. માટે ભગવાનના ભક્તો આલોક અને પરલોકની વિશે જે સુખી થવાની ઈચ્છતા હોય એવા ભક્તજનો ક્યારેય પણ શિક્ષાપત્રનું ઉલ્લંઘન મહારાજ કે કરે નહીં, અને કરશે તે હેરાન થશે. તો એને માટે મહારાજ કે અમારી પછી કોઈ જવાબદારી નથી. અતો ભવદ્ભીર મત્શિષ્ય હિ સાવધાન તયા ખીલે હિ પ્રિત્યેતામ અનુસૃત્યેવ વર્તિતવ્યમ નિરંતરમ. છેલ્લે મહારાજ 10મો શ્લોક લખ્યો, અવત અતો ભવદ્ભીર મત્શિષ્ય હિ સાવધાન તયા ખીલે હિ. આ શિક્ષાપત્રી મહારાજ કે બે સાવધાનીથી તમે લોભશો નહીં. ઘણી ફેર આપણે કેવી ભૂલ કરીએ ખબર, આજ્ઞા ઉલ્લંઘન કરી નાખીને પછી કે મને કઈ ખબર ન રહે એમ, મારે કે ભૂલ છે. સાવધાની રાખજો, ભગવાનની આજ્ઞા પાળવા માટે સાવધાની રાખજો. મહારાજ કે પ્રમાદથી તમે જો ભૂલ કરશો અને પછી દુઃખ આવશે તો એ તમારે શિરે રહેશે, એના માટે અમે જવાબદાર નથી. તો જગત લગભગ પ્રમાદી હોય છે. પ્રમાદ કોને કહેવી પહેલા ખબર છે? પ્રમાદ કોને કહેવાય? કરવાનું ન કરે, ન કરવાનું કરે ને શું કહેવાય? પ્રમાદી કહેવાય. પ્રમાદી કરતા આળસુ હારો. દુનિયા બધી આળસુ નિંદે છે પણ મહારાજ કે આળસુ કરતા પ્રમાદી વધારે બોગસ છે. આળસુ છે ને એ હારું ન કરે, નબળું ન કરે, જ્યાં બેઠો હોય ને બેઠો રહે. પણ પ્રમાદી તો કરવાનું ન કરે અને ન કરવાનું કરે. ઉગમણું જવું ને આથમણું હાલો જાય, એના કરતા એકને સ્થાને ઊભો રહી નહીં હારો. હાલવાન થાય ત્યારે ચાલતો જ થાય. મહારાજ કે પ્રમાદથી, અસાવધાનીથી પ્રમાદ પ્રગટે છે. મહારાજ કે પ્રમાદથી પણ તમે જો આનું ઉલ્લંઘન કરશો તો મહાન દુઃખને પામશો. તો દુનિયા લગભગ પ્રમાદમાં જ ડૂબી છે. બહુ વિચારો, બીજાને જવા દો ને આપણી જ કરો ને, આપણે જાજો પ્રમાદ જ કરીએ છીએ ને, શું કરીએ કહો? કરવાનું કેટલું કરીએ છીએ? હે, કરવાનું કેટલું કરીએ છીએ? આ ન કરવાનું કેટલું કરીએ છીએ? સવારથી સાંજ સુધી જાગીને હોય ત્યાં સુધી 10% કરવાનું થતું હોય તો થતું હોય, બાકી 90% તો ન કરવાનું જ કરીએ છીએ. ધંધા તે બધું કરવું જોઈએ, ન કરાય એમ નહીં, એ કરવું જોઈએ, પરંતુ એની અંદર જે આસક્ત ભાવથી કરીએ છીએ, એટલી આસક્ત ભાવથી પરમાત્માની ભક્તિ નિત થતી, તે ન કરવાનું કરી છે કે નિત કરતા કહો. જે આસક્ત ભાવ ધંધા બિઝનેસમાં લાગવો જોઈએ, જગતમાં જે આસક્ત ભાવ લાગે છે એનામાં 10મો ભાગનો આસક્ત ભાવ પરમાત્મામાં નથી લાગતો. જ્યાં લગાડવો જોઈએ ત્યાં નથી લગાડતા, જ્યાંથી તોડવો જોઈએ ત્યાં લગાડીએ છીએ. જગત તો જળ કમળ વત રહીને કાર્ય કરવું જોઈએ, એમાં આસક્તિ ન થઈને અનુસંધાન રાખીને કરવું જોઈએ, બરાબર સાવધાની રાખીને કરવું જોઈએ. એને બદલે એમાં સંપૂર્ણ આસક્ત બનીને કાર્ય કરીએ છીએ, અને પરમાત્મામાં સંપૂર્ણ આસક્ત બનીને ભક્તિ કરી જોઈએ, એને બદલે નેહાવ વેઠ ઉતારીએ છીએ. લો બરાબર યાદ રાખજો, મંદિરમાં બેઠા બેઠા માળા ફેરવતા હોય, અતિ આસક્ત બનીને માળા ફેરવી જોઈએ, એને બદલે મંદિરમાં બેઠા બેઠા માળા ફેરવતા ફેરવતા જગત સંભાળીએ, અને જગતના કાર્ય કરતા કરતા ભગવાન નથી સંભાળતા. જો છે કોણ પ્રમાદી છે, ને તો આ પ્રમાદની વાત આવે ને એટલે આપણી તો આ દિવાલની બહાર જ દ્રષ્ટિ વહી જાય, કે આ તો બીજી બધાની બીજાની જ વાત છે, આપણી કઈ વાત જ નથી. પણ આ શિક્ષાપત્રી આપણને જ કહે છે, આપણે કઈ દુનિયાને સમજાવી નથી, આપણે સમજી ગયા એટલે આખી દુનિયા સમજી ગઈ. મહારાજ એમ કે અતો ભવદ્ભિર મત શિષ્ય હિ સાવધાન તયા ખીલે હિ, મારા આશ્રિત તમામ અતિ સાવધાનીથી આનું પાલન કરજો, પ્રીત્યતામ અનુસૃત્ય એવા વર્તિતવ્યમ નિરંતરમ. પાછા અતિ પ્રીતિથી તમે પાલન કરજો, હવે વેઠ નહીં ઉતારતા, અને પાછું નિરંતરમ, એક દી પાલન કરી પછી 3 દી નહીં એમ નહીં, નતર ક્યારેક ક્યારેક ને લોઢ ઉછળે, આમ કથા વર્તા સાંભળે ને લોઢ ઉછળે, નક્કી કરે હવે આમ જ કરવું, પણ 2 દી જ રે, ત્રીજી પર ઉભરો બેસી જાય. મહારાજ કે નિરંતરમ, જીવન પર્યંત આનું તમે પાલન કરજો, આમાં જેમ મેં કીધું છે એમ તમે કરજો, એમ કરશો તો જ પરમ સુખને તમે પામશો. મહારાજ કે આમ જો તમે નહીં કરો તો સદૈવ સુખને નહીં પામો. અને મત શિષ્ય હિ મારા શબ્દ મૂક્યો, અહીંયા 2 ક્રોસ પોઈન્ટ થયા. મહારાજ કે મારા શિષ્ય, મારા આશ્રિત, તમે આમ કરજો તો તમે પરમ સુખને પામશો. અહીંયા મહારાજ કે મારા શિષ્યો, મારા આશ્રિત આમ કરજો તો તમે સુખને પામશો. અને મહારાજ બીજા શ્લોકમાં એવું કીધું હતું, લિખામી સહજાનંદ સર્વાન નિજાશ્રિતાન, સર્વાન જીવ પ્રાણી માત્રને મારે સંબોધ્યા હતા, બધા જીવ પ્રાણી માત્ર આ પ્રમાણે કરશો તમે સુખ્યા થશો, અને તમે બધા આમ કરજો, તમે મારા છો, આવું શબ્દનું સંબોધન કર્યું. તને મહારાજ અહીંયા કેવળ પોતાના આશ્રિતનું સંબોધન કર્યું. તે વખતે તો મહારાજ સર્વાન શબ્દનું ઉદબોધન કરીને એમ કીધું કે સમુદ્ર પર્યંત જે કોઈ મનુષ્ય માત્ર છે એ તમામ આનું પાલન કરજો, કારણ કે હું તમારા માટે લખું છું. આવો મહારાજ ત્યાં ઉદબોધન કર્યું હતું, અહીંયા મહારાજ કે કેવળ તમારા માટે, કેવળ મારા આશ્રિત જે તમે, તમારા માટે જ લખું છું, માટે તમે પાલન કરજો. આમ કેમ મહારાજે આમ અલગ અલગ લખ્યું, તો સદાનંદ સ્વામી એનું બહુ સુંદર સમાધાન આપ્યું. સ્વામી કહે છે કે મહારાજ શિક્ષાપત્રી સર્વ જીવ પ્રાણીના હિતને માટે લખે છે, પણ વિશેષ કરીને તો પોતાના આશ્રિતને માટે જ લખે છે, પોતાના આશ્રિતને માટે જ લખે. ભલે શબ્દનું સંબોધન મહારાજ સર્વાન શબ્દથી કર્યું, પરંતુ તેમ છતાંય મહારાજ વિશેષ પોતાના આશ્રિતની સામે જ દ્રષ્ટિ નાખે છે. કેવી રીતે? દાખલા તરીકે તમારા ગૃહસ્થમાં નાનો છોકરો એના કાકાને શું કે, કાકા કે, અને એના કાકા શું કે, બેટા દીકરા, આવા શબ્દથી સંબોધન કરે, દીકરો કે બેટો કે, પરંતુ તેમ છતાંય દીકરો કહેવા છતાંય દીકરાનો હક નથી આપતા. બરાબર સમજો, દીકરા શબ્દથી સંબોધે છે પણ દીકરાને જે હક આપવો જોઈએ હક નથી આપતા, બેટા કરીને સંબોધે છે પણ બેટા કહ્યા પછી એને હક આપવો જોઈએ હક નથી આપતા. પોતાની જે સંપત્તિ છે, મિલકત છે, એ જેને દીકરો કે જેને બેટો કે આપી દેવી જોઈએ ને, આપે છે. કાકા કે ખરા, બેટા દીકરા બોલે ખરા, પણ હક નથી આપતા. અને બાપી એમ જ બોલે, બેટા દીકરા, પણ એ બોલે છે અને બોલવાની સાથે હક પણ દીકરાને આપી દે છે. એમ સદાનંદ સ્વામી એમ કે ભગવાન સ્વામિનારાયણ સર્વાન શબ્દનો જયારે સંબોધન કર્યું ત્યારે ત્યાં કાકા જેમ દીકરાને બોલાવે છે, પોતાના ભાઈના દીકરાને બોલાવે છે, બેટા દીકરા એવા સંબોધનથી બોલાવે છે, પણ પોતાનો હક કશો જ આપતા નથી એમ ભગવાન સ્વામિનારાયણ સર્વાન શબ્દનું સંબોધન કર્યું, પરંતુ પોતાનો સર્વ જે અભિપ્રાય છે, હૃદયનો જે રાજીપો છે એ સંપૂર્ણ એના ઉપર નથી ઠાલવતા. જયારે નિજાશ્રિતાન શબ્દનું જયારે સંબોધન કર્યું ત્યારે જેમ બાપ દીકરાને કહેતો બેટા દીકરા અને બોલતાની સાથે પોતાનો સર્વ હક પણ એને આપે છે એમ ભગવાન સ્વામિનારાયણે આ નિજાશ્રિતાન શબ્દનું સંબોધન કરી અને પોતાનો તમામ હક, પોતાનું સુખ, પોતાની મૂર્તિનું શરણાગત પણ એ સંપૂર્ણ પોતાના આશ્રિતને આપ્યું છે અને એમ કહ્યું કે મારા આશ્રિત તો આ પ્રમાણે તમે રહેશો તો તમે સંપૂર્ણ સુખ્યા થશો અને મારા સાનિધ્યના સુખને પામશો. મહારાજ કે તમે નિરંતર આનું પાલન કરશો તો અદભુત રીતે સુખની પ્રાપ્તિ થશે. હવે મહારાજ આગળના શ્લોકો જે લખશે, અહીંયા 10 શ્લોક સુધી મારા સંબોધન કર્યું હતું, હવે મહારાજ આગળ આલેખન કરશે, પણ એક બહુ અદભુતતાની અંદર મહારાજે દાખવી છે. મહારાજે વિધિ શ્લોકથી પ્રારંભ નહીં કરતા મારા નિષેધ શ્લોકથી પ્રારંભ કરશે. શિક્ષાપત્રીમાં નિષેધ શ્લોક પહેલા લખશે, આમ ન કરવું, આમ ન કરવું, આમ ન કરવું, આમ કરવું, આમ કરવું એમ પાછળથી કહે છે. પેલા મહારાજ કે આમ નહીં કરશો, આમ નહીં કરશો, આમ નહીં કરશો, આત્મહત્યા નહીં કરશો, દારૂ નહીં પીશો, જુગાર નહીં રમશો, હિંસા નહીં કરશો, માંસ નહીં ખાશો. આપણા મનમાં એમ થાય થોડોક ટાઈમ છે ને તો કહી દઉં, એટલે કાલે મારે બને એટલી શિક્ષાપત્રી આગળ ધપાવી છે. આમ મારે શા માટે કર્યું તો ભક્તજનો એની પાછળ પણ સદાનંદ સ્વામી બહુ અદભુત સમાધાન આપ્યું. સદાનંદ સ્વામી એમ કહેવા માગે છે કે ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિતનું રૂડું થાય એવો સતત વિચાર કરી રહ્યા છે અને વિચારની અંદર મહારાજના હૃદયમાં એમ થયું કે હું મારા આશ્રિતને એમ કહીશ તમે આમ કરો, આમ કરો, આમ કરો અને કદાચ એ નહીં કરે તેમાં જાજી નુકસાની નહીં જાય, પણ જે નથી કરવાનું જે કરશે તો એમ બહુ મોટી નુકસાની જશે, માટે પ્રથમ ન કરવાની વાત એને બતાવી દો. દાખલા તરીકે ભગવાન શ્રીહરિએ કીધું કે તમારે મંદિરે કાયમ આવવું, એ વિધિ વાક્ય થયું, પણ કદાચ કોઈ એકાદ દિવસ ન આવ્યો તમાં જાજી નુકસાની જાતી, એકાદ દિવસ ન આવ્યો, જોકે મોક્ષને પથે તો ઘણી નુકસાની છે, પણ આમ વ્યાપક દ્રષ્ટિ જો તો જાજી નુકસાની નથી, પણ મહારાજ કે મારો આશ્રિત દારૂ ન પીવે એને બદલે પીવા માંડે તો સમજાય, પીવા માંડે તો કેટલી મોટી નુકસાની છે. મહારાજ બીજી બાજુ એવું કહેવા માંગે છે કે પ્રથમ આને ન કરવાની વાત બતાવું, આ ન કરવાનું નહીં કરે તો પછી કરવાનું તો કરશે જ, સમજાય છે, ન કરવાનું ન કરે તો કરવાનું તો કરશે જ. દારૂ ન પીવે, માંસ ન ખાય, કોઈની હિંસા ન કરે, ચોરી ન કરે, જુગાર ન રમે, આદિક ન કરવાનું બધું બંધ કરી દઈશ પછી જાહે ક્યાં, એને એને સન્ડે નો દિવસો જાય ક્યાં, ક્લબમાં જવાનું નથી અને હવે કારણ ન કરવાનું કરતો નથી, બીજી ટીજે ફરવા જવાને ક્યાં જાય, મારે ક્યાં આફડો મંદિરે આવશે. એટલે મહારાજે પ્રથમ વિધિ શ્લોકથી પ્રારંભ નહીં કરતા નિષેધ શ્લોકથી મહારાજ પ્રારંભ કરે છે, પણ એ શ્લોકનો પ્રારંભ આપણે આવતીકાલે કરશું. અત્યારે પરમાત્માની મંગળમય નામની ધૂન 2 મિનિટ બોલશું તો ભગવાનના ભક્તો અતિ પ્રેમથી મહારાજને સંભાળી અને ધૂન બોલશે.
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, પોતાના આશ્રિતના આત્યંતિક કલ્યાણને માટે શિક્ષાપત્રીનું આલેખન કરી રહ્યા છે, જેમાંથી 10 શ્લોક સદગુરુવર્ય સદાનંદ સ્વામીના માધ્યમથી આપણે સમજ્યા. જે 10 શ્લોકની અંદર મહારાજે ઉદબોધન કર્યું હતું, શિક્ષાપત્રી લખવાનો ટૂંકમાં હેતુ મહારાજે બતાવ્યો હતો. હવે મહારાજ મારા આશ્રિતે કેમ વર્તવું એનો પ્રારંભ કરી રહ્યા છે. જે વાતને આપણે કાલે સમજ્યા હતા કે મહારાજે નિષેધ શ્લોકથી શિક્ષાપતિનો પ્રારંભ કર્યો છે. મહારાજ ઈચ્છે છે બને તેટલો મારો આશ્રિત માયામાં ન ડૂબે, કોઈ પણ સંજોગે માયામાંથી બહાર નીકળી મને પામી જાય. મને પામવામાં જે વસ્તુ અવરોધ કરે છે એનો હું ત્યાગ કરું. મહારાજે સત્ય વાતને બીજને રોપતા પહેલા એ રોપેલા બીજને ઉગાડવામાં ઉગવામાં જે અવરોધ કરે છે એવા દોષનું પહેલા મહારાજે નિકંદન કાઢ્યું છે. જેમ કોઈ દર્દી બીમાર હોય અને ડોક્ટરને સલાહ આપે, એ સાજા થવાની સલાહ આપતા પહેલા રોગ વૃદ્ધિનો ન પામીને પહેલે આપે તમારે આ ન ખાવું, આમ ન કરવું, અને પછી એમ કે હવે તમે આ દવા લેજો રોગ ટળી જશે. મહારાજ એવું કંઈક કહી રહ્યા છે, પેલા ન કરવાની વાત મહારાજ બતાવી રહ્યા છે. કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી સૂક્ષ્મ યુકા મત કુણાદે અપી બુદ્ધ્યા કદાચન. 11મા શ્લોકમાં મહારાજ પ્રથમ નિષેધ કરે છે, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી. મામ કહી મારા આશ્રિત મહારાજ કહે, કશ્યાપી પ્રાણીનો કોઈ પણ પ્રાણીને હિંસા નૈવ કાર્યાત, કોઈ પણ પ્રાણીની હિંસા ક્યારેય પણ ન કરે. મહારાજનો જે સ્વભાવ છે, સ્વભાવ એ 11 શ્લોકમાં દેખાય છે. અત્યારે જે મહારાજની દયાળુ પ્રકૃતિ છે, કોઈને દુખ્યો રે દેખી નખમાય દયા આણી રે, અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. સમાજમાં થતી જે હિંસા એને મહારાજ જોઈ, મૂંગા નિર્દોષ પ્રાણી પર મહારાજને દયા આવી. તમે કલ્પના તો કરો, શાસ્ત્ર માત્ર માનવ ઉદ્ધારની વાત કરે, માનવ કેમ સુખી થાય એની વાત કરે, જ્યારે મહારાજે પ્રથમ પ્રાણી ઉદ્ધારનો શ્લોક લખ્યો, પ્રાણી ઉદ્ધારનો, જેની સામે બહુ ઓછાની દ્રષ્ટિ પડે છે એના પર મહારાજ પ્રથમ દ્રષ્ટિ દોરી કે મારા આશ્રિતો ક્યારે પણ કોઈ પણ પ્રાણી હિંસા ન કરે. અને સ્મૃતિમાં પણ એવું કહ્યું છે સદાનંદ સ્વામી કે કશ્યાપી પ્રકૃતિ ત્રેસ્ત્યાપી પ્રાણીનઃ જીવતા માત્રસ્ય હિંસા દ્રોહમ નેવ કાર્યા ન કર્તવ્ય. સજ્જન પુરુષ ક્યારે પણ ત્રણ પ્રકારના પ્રાણી રાજસ તામસ અથવા તો સાત્વિક એની હિંસા કોઈ દિવસ ન કરે. પહેલા બે પાદમાં મહારાજ એવું કીધું, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, આમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. કોઈ પણ માં બધા જ પ્રાણી આવી ગયા, જીવકોટી આખી આવી ગઈ. પરંતુ આ ઉલ્લેખ કર્યા પછી મહારાજ જો આગળ જાય છે, સૂક્ષ્મ યુકા મત કુણાદે અપી બુદ્ધ્યા કદાચન. બુદ્ધિપૂર્વક તો મહારાજ કે જાણે જઈને તો નાના એવા જૂ માકડ ચાંચડ આદિકની હિંસા ન કરીએ. મહારાજ માણસની પ્રકૃતિને બરાબર સમજતા હતા, આપણી પ્રકૃતિથી મહારાજ બરાબર વાકેફ હતા, કારણ કે બહુ વર્ષ સુધી મહારાજ અનુભવ કર્યો. જો કે પરમેશ્વર છે, અનુભવની કોઈ વાત નથી, પરંતુ તેમ છતાંય આ બ્રહ્માંડમાં આવીને મહારાજ એક એક માણસની જે પ્રકૃતિ એને બરાબર અનુભવાત્મક રીતે આલેખી જોઈ, કે માણસને આપણે ગમે તેટલી રીતે કહેશું તેમ છતાં કોઈને કોઈ જગ્યાએથી છટકવાની બારી શોધશે, છટકી જ ન શકે એવો ઉપાય કરવો. નહીંતર મહારાજને વિચાર થયો કે એમ કહીશ કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એટલે તરત એમ કહેશે, કોઈ પણ પ્રાણીને કીધું જ પણ એમાં મોટા મોટા જ સમજવા. એમ જેવી રીતે કોઈને ત્યાં પ્રસંગ હોય એટલે આમંત્રણ મોકલે, તમે ઘરના બધા સભ્યો આ પ્રસંગે આવજો. બધા સભ્યો આવજો એમ લખ્યું હોવા છતાંય નોકરને આરે ન લઈ જાય, ભલે બધા કીધા છે તેમ છતાંય નોકરને લઈ જવાના નથી. પણ એમાં નોકર લઈ જાવ તો સ્પેશિયલ ટાંક મારવી પડે, તમારા નોકરને પણ સાથે લેતા આવજો. એ મહારાજ સ્પેશિયલ ટાંક મારી કે મોટા પ્રાણીનો હિંસા તો નથી જ કરવાની, પણ મારો આશ્રિત નાના જૂ માકડ સાંચડ આદિકની હિંસા ન કરે. સૂક્ષ્મ યુકામત ગુણા આવે અને હિંસા સુકામ ન કરવી. તો મહારાજ કે શતાનંદ સ્વામી કે ભાગવતની અંદર પણ અદ્ભુત એક વાત લખી છે કે સૂક્ષ્મ જંતુ દ્રોહ ફલમ અંધ કુપાખ્ય નરક પ્રાપ્તિ. નાના એવા જૂ માકડ ઝાંચડ આદિકની હિંસા કરનારને અંધકૂપ નામના નરકની પ્રાપ્તિ થાય છે. એમાં વર્ષો સુધી છબડવું પડે છે, આવો મોટો પાપ લાગે છે. માટે મહારાજ કે નાના એવા જૂ માકડ ઝાંચડની પણ હિંસા ન કરવી. મહારાજ કે જાણે જ ન કરી, પણ ભક્તો અમુક સ્થાન તમે જોજો જાણે જાણીને હિંસા થતી હશે, અમુક સ્થાનમાં જાણે જાણીને હિંસા થાય. દાખલા તરીકે દહીં છે, દહીં દૂધમાંથી દહીં બનાવવા માટે અંદર મેળવણ નાખવામાં આવે, એમાં બેક્ટેરિયા પ્રગટે ત્યારે જ દૂધમાંથી દહીં થાય છે અને એને આપણે ખાઈએ છીએ. સમજાય છે, ખાઈએ છીએ. તે ઉપરાંત માનો આપણી પાસે કોઈ અનાજ હોય, અહીંયા ઓછો પ્રોબ્લેમ હશે, અનાજ હોય, અનાજમાં ધનેડા પડી જાય, ઈયળો પડી જાય, પછી આપણે એની અંદર દવા ન નાખીએ, માનો દવા ન નાખીએ, મારે આપણે જાણીએ કે મારે એની આજ્ઞાથી દવા ન નાખીએ, પણ તડકે એને નાખીએ ઘઉંને અને પછી ચાળીએ, ઈયળોને ધનેડાની દિશા શું થાય? એ મરી જ જાય. હું તમને એ વસ્તુ બતાવી રહ્યો છું કે આપણે જ્યારે એમ વાત કરશું કે જાણીને જૂ ચાંચડ માકડ આદિકની નિંદા એની હિંસા ન કરી, ત્યારે કોઈક આપણી સામે આવો પ્રશ્ન મૂકશે કે શું તમે ચાલી મળ્યા એમ, તમારો મોક્ષ જો તમે એમ કહેતા હોય તો હિંસા કરનારનો મોક્ષ થાય જ નહીં, તો આ તમે હિંસા કરો તમારો મોક્ષ ન થાય એમ, આ તમે દહીં ખાઓ છો તમારો મોક્ષ ન થાય, આ તમે ઘઉં આદિકને ચાળો એની અંદર ધનેડા તો મરી જાય છે તમારો મોક્ષ ન થાય. તે ઉપરાંત ઘણા બધા એવા સ્થાનો છે, ચૂલો સદાનંદ સ્વામી કીધું એ હિંસાનું સ્થાન છે, એ જાણે અથવા તો અજાણે એની અંદર જે અનાજ રંધાય છે એમાં જીવ જંતુ ક્યારેક રહી જાય તો એમાં હિંસા શક્ય બને છે. પાણીયારોનો પ્રશ્ન અહીં બહુ નહીં રહેતો હોય, નહીંતર જે જગ્યાએ બહુ પાણી ભરાયેલું રહે ત્યાં લીલ બાંધે, લીલ અને જ્યાં લીલ બાંધે એની અંદર ઝીણી જીવાત બહુ જ હોય, જે નરી આંખે ન દેખાય એ મૃત્યુને પામે છે, એમાં હિંસા સર્જાય છે. પછી ખાંડણીઓ એ અહીં ન હોય, પણ મિક્સર તો હોય ને, એની અંદર વસ્તુ જે દળવામાં આવે પીલવામાં આવે એમાં પણ હિંસાની શક્યતાઓ છે. પછી ઘંટી એમાં પણ હિંસાની શક્યતાઓ છે. સાવરણી વાળવામાં અહીંયા નહીં હોય તો શું હશે, અહીંયા હુવર એની અંદર પણ હિંસાની શક્યતા છે. ઉપરાંત ભક્તજનો આપણે એમ કહીએ કે જાણીને હિંસા ન કરવી, તો બહુ વ્યાપક દ્રષ્ટિ ફેરવો તો સાકર ખાંડ ગોળ એની અંદર શેલડી જે પીલાય છે એમાં હજારો જીવાતો અંદર દળાઈ જતી હોય છે. અને આપણા મનમાં થાય આપણે ક્યાં ખબર, પણ આપણે ક્યારેક ત્યાં જઈ ચડ્યા હોય તો આપણે જ જોતા હોય આની અંદર શેરડીને કાંઈ આ કાતળી હડેલી જ માટે અલગ કરી નાખો એમ કરવામાં આવશે, નહીં કરવામાં આવે. તે સિવાય તેલ, જે તેલ પીલાય છે, મગફળી પીલાય, ભૂતળા તલ પીલાય, એની અંદર પણ અનેક જીવાતો પેલા જાય, હિંસા થાય છે. હું તમને એ બતાવી રહ્યો છું, કોઈક એમ કહેશે કે આવી બધી તમે હિંસા તો બહુ કરો છો તો મોક્ષ કેમ થશે, તો ભક્તજનો ત્યાં આવો જે પ્રશ્ન પૂછનાર છે એ પોતે કરેલા પાપને છુપાવવાનો પ્રયાસ કરે છે, પોતે જે હિંસા કરે છે, બકરા આદિકનું માંસ જે ખાય છે એ પોતે કરેલી ભૂલને છુપાવવા માટે આપણી સામે આવા અપવાદ મૂકશે, જરૂર એ હિંસા છે. ઉપરાંત શાકભાજી એ જ્યારે પેલું ગલકું હોય, રીંગણ હોય, એના છોડને વળગેલું હોય ત્યારે વધતું જ હોય છે, એને આપણે તોડી લઈએ છીએ, વધતું બંધ થઈ જાય છે. પણ એ જાણીને કરીએ કે અજાણતા કરીએ, પરંતુ એ અનિવાર્ય છે. આ દેહને ટકાવવા માટે એનો દોષ જરૂર લાગે છે, એટલે એ દોષના નિવારણ માટે ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં લખ્યું, અમારા આશ્રિતે દસમ વિશમો ભાગ કાઢવો. એ દોષ નિવારણ માટે કર્યો છે. અમારે એ દસમ વિશમો ભાગ કાઢવાથી આવી અજાણતા, જે અજાણતા થો તો જાણીને પણ અનિવાર્ય બની જાય છે, દેહને ટકાવવા માટે અનિવાર્ય બને છે. આ દેહ ટકાવવા માટે એવી ભૂલ થતી જ રહેવાની, એ તો દેહ ન ટકે. પણ એ દેહ પરમાત્માના ભજનનું મુખ્ય સાધન છે, એના વિના ચાલતું જ નથી. માટે મહારાજ કે મારો આશ્રિત એવા દોષ નિવારણ માટે દસમ વિશમો ભાગ કાઢે. પણ માનો કોઈ માંસ ન જ ખાય તો હું દેહ ન ટકે? એ તો ટકે એમ છે. એ રાગ પ્રાપ્તિ બરાબર યાદ રાખજો કે જાણીને હિંસા થતી હોવા છતાં એ રાગ પ્રાપ્તિ નથી. દહીં, સાકર, તેલ, શાકભાજી એમ આપણે જાણીએ જ છીએ કે આની અંદર હિંસા થાય, પણ રાગ પ્રાપ્તિ હિંસા નથી. રાગ પ્રાપ્તિ હિંસા નથી, એ જીવન ટકાવવા માટે છે. જ્યારે પેલો જાણે છે હિંસા થાય છે પણ રાગ પ્રાપ્ત છે, આશક્તિ છે, એ જો ધારે તેનો ત્યાગ કરી શકે તેમ છે, પણ ત્યાગ નથી કરતો, એની આશક્તિને કારણે નથી કરતો. નહીતર એ ત્યાગ કર્યા પછી પણ દેહ ટકે એમ છે. જ્યારે આપણે જાણતા હિંસા થતી એવી હિંસાનો જો ત્યાગ કરવા જઈએ તો દેહ ન ટકે, તો આ દુનિયામાં કશું ખોવાય જ નહીં. સમજાય? ઘઉં હોય તોય ભલે, બાજરી હોય તોય ભલે, જુવાર હોય તોય ભલે, ચોખા હોય તોય ભલે, કોઈ વસ્તુ ખોવાય જ નહીં તો દેહ ન ટકે. અહીંયા મહારાજ બહુ અદભુત શતાનંદ સ્વામી સણાવટ કરી, સ્વામી કે કોઈ તમારી સામે આવો અપવાદ મૂકશે, આવી વાત મૂકશે તમારી આગળ, એનો દોષ પણ લખેલો, પણ બહુ અલ્પ પ્રમાણમાં લખેલો છે. એમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે મહારાજે. સમજાય? આ બાબતનું ડિસ્કાઉન્ટ આપ્યું કે તમને દોષ લાગશે પણ એટલો ઓછો લાગશે, જાઓ આટલું કરી નાખજો એટલે તમે શુદ્ધ થઈ જશો. એ જાણીને હિંસા થતી હોવા છતાંય એવી હિંસાનો નિષેધ અહીંયા મહારાજે કરેલો નથી. હું તમને એ કહેવા માંગુ, અહીંયા જે મહારાજ કીધું જાણે જો એની હિંસા ન કરી એ એવા તત્વની નથી, પરંતુ જે માકડ હોય, ચાંચડ હોય, આદિ જે વસ્તુ છે એની મહારાજ કે જાણે જો એની હિંસા કરવી નહીં. અને પહેલી જે હિંસા છે એના નિવારણને અર્થે મારો આશ્રિત ભાગ કાઢે કે જેથી કરીને હિંસાનું નિવારણ થઈ જાય. આ ચૂલોનું પાણીયારું ને એમાં જ હિંસા થાય છે ને, હવે તો બધું ગયું. આપણે પહેલાં જૂના જમાનામાં સવારમાં રસોઈ બનાવે ને તો રોટલી બનાવતા હોય કે ગમે તે બનાવતા હોય તો પહેલાં આટલી નાની નાની છાનકીઓ બનાવે. શું કામ? એ જાણે છે કે આમાં દોષ થવાનો છે, તો આ દોષ નિવારણ અર્થી એને કાઢી લઈ અને પછી પ્રાણીઓ કૂતરા આદિ નાખી દે એટલે પુણ્ય થઈ જાય, સીધો દોષ નીકળી જાય. આપણી જે પરંપરાઓ હતી, આપણે જાણીએ તો ન જાણીએ, એ પરંપરાઓ સહજ જ આપણને પરમાત્માના માર્ગે દોરતી હતી. સહજ આપણે મનમાં એમ થાય આવળી શું કર્યું છે, આમ કેમ કર્યું છે, પણ એ દોષ નિવારણને અર્થે હતી. અહીંયા ભગવાન શ્રીહરિ કહે, પણ મારો આશ્રિત આશક્તિથી, આશક્તિથી ક્યારેય પણ ઝીણા એવા જીવ માકડ ચાંચડ આદિકની હિંસા ન જ કરે. અને જો હિંસા કરે તો એને બહુ મોટો દોષ લાગે છે. પછી બીજી વાત બતાવી કે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ હિંસા થતી હોય એવું દેખાય છે. દાખલા તરીકે હિંસાની બાબતમાં લડાઈ થાય ત્યારે ઘણી બધી હિંસા થઈ જતી હોય છે. ઘણા બધા જંગલી પ્રાણીઓને ઘણાએ મારી નાખ્યા હોય એવા ઇતિહાસો છે. ગામની અંદર સારો ને સજ્જન માણસ કહેવાતો હોય એણે પણ બીજાનું ખૂન કરી નાખ્યું હોય આવું જણાય છે. તો એના માટે શતાનંદ સ્વામી કે આતતાઈ ને મારવામાં દોષ નથી. આતતાઈ, આતતાઈ કોને કહેવાય? તેને માટે કાત્યાયની મુનિ સદાનંદ સ્વામી કે બહુ સરસ વાત બતાવે છે કે પોતે નિર્દોષ હોય, પોતાનો કોઈ ગુનો ન હોય અથવા તો અલ્પ ગુનો હોય, એને બદલામાં એને મોટી સજા દેવા માટે આવે, કોઈની સાથે માનો બે શબ્દ બોલાચાલી થઈ અને સામેની વ્યક્તિ તલવાર કાઢીને મારવા આવી જાય, તો પછી એની સામે પોતાનું રક્ષણ કરવા જાય અને એમાં સામેની વ્યક્તિ મરાઈ જાય તો એમાં દોષ નથી. બીજું બતાવ્યું, કોઈ આપણને ઝેર પાઈ દેતું હોય, કાત્યાયન મુનિ કે કોઈ ઝેર પાઈ દેતું હોય અને પરાણે જોરાવરે ઝેર પાતો હોય અને એ ઝેર નહીં પીવા માટે પોતે ગમે તે રીતે મહેનત કરે અને એમાં પહેલો વ્યક્તિનું સામે વ્યક્તિનું ખૂન થઈ જાય તોય પણ એમાં દોષ નથી. કોઈક વ્યક્તિ અગ્નિ મૂકનારો હોય, કોઈ આખી મિલકતને સળગાવી દેનારો હોય અને એને એમાંથી રોકવા જાય અને પેલો નો રોકાય ને એમાં જપજપી થાય ને પેલાનું ખૂન થઈ જાય, મરી જાય, તો એમાં પણ દોષ નથી. શાપ આપી અનેકનો વિનાશ કરનારને કોઈથી સહન ન થાય અને કદાચ એને કોઈ મારી નાખે તો એનો પણ દોષ નથી. રાજાની પાછે કારણ વિના ચાડી ખાય અને ઘણા બધાને પરેશાન કરનારને કોઈ કદાચ મારી નાખે તો એનામાં પણ દોષ નથી. પર નારીનું હરણ કરનાર, શીલને લૂંટનાર હોય, એ પર નારીનું રક્ષણ કરવા જતા, કોઈ પણ સ્ત્રીનું રક્ષણ કરવા જતા એના શીલને લૂંટનારને કદાચ મારી નાખવામાં આવે તો એમાં પણ દોષ નથી. કેટલું બધું શાસ્ત્ર આમ સુંદર રીતે આપણને બતાવે છે. મારે કે આવી બધી જગ્યાએ જે મૃત્યુ કરવામાં આવે છે અથવા તો મારવામાં આવે છે એનો દોષ નથી ને આ બધા આતતાઈ છે, આતતાઈ. તો બીજો કોઈ કે પ્રશ્ન ઉઠાયો, આશંકા કરી સ્વામીની કે સ્વામી તો મચ્છર પણ આતતાઈ કહેવાય, માકડ પણ આતતાઈ કહેવાય, એ હેરાન કરે છે એટલે આપણે મારીએ છીએ, કે લો એ કરડે ત્યારે મારીએ છીએ ને, મચ્છર જ્યારે પોતાને ચાંચ મારે ત્યારે આપણે મારીએ છીએ ને, એમાં ક્યાં દોષ છે? તો સદાનંદ સ્વામી બહુ સુંદરનું સમાધાન આપ્યું. સ્વામી કે એ આતતાઈ નથી, એની તો સહજ પ્રકૃતિ છે, એનો ખોરાક છે, એનો ખોરાક છે, માટે એને જે મારું એમાં મોટું પાપ છે. એ ગરીબ વખત તમને કહેતા સુરતમાં, મને કહે સ્વામી માકડ મારો એમાં જરાય પાપ નથી. એમ કીધું કેમ? તો કે સ્વામી આપણને સુવા ન દે અને કરડે કરડે કરે, કરડ્યા કરડે માકડ કરે અને પછી એને મારી તેમાં પાપ છે નું, એ રાક્ષસીઓની કહેવાય કે એને મરાય જ કે. પછી એને મેં કીધું એ રાક્ષસ ખરા પણ તારા જેવડા નહીં. મને કે એમ કેમ કહો છો? મેં કીધું ઈ કેવળ તને કરડ્યો, માકડ કેવળ તને કરડ્યો એટલે એને ભૂલ કરીને તેને ઠામુકો મારી નાખ્યો. મોટો આતતાઈ કોણ? મોટો રાક્ષસ કોણ? ઈ કરડ્યો, હાલો ઈ રાક્ષસ છે, ઈ કરડ્યો પણ એને તે ઠામુકો પતાવી દીધો બિચારાને. ભગવાનનો ભક્ત એવી ભૂલ કરે નહીં. એને માટે સદાનંદ સ્વામી બહુ સુંદર વાત લખી. સ્વામી કહે આવી ભૂલો ક્યારે થાય છે, માકડ મચ્છર આદિ ક્યારે મારવા પડે છે? તો કે જ્યારે પોતે શુદ્ધિનો ત્યાગ કરે છે, પવિત્રપણાનો ત્યાગ કરે છે. પહેલેથી જ કપડાં બધા વ્યવસ્થિત ધોયેલા હોય, સાફ હોય, બધું વ્યવસ્થિત હોય તો માકડ થાય જ નહીં, મારવાનો પ્રશ્ન ક્યાં આવે? પવિત્રપણું રાખતો અને શુદ્ધિપણું રાખતો મચ્છર જ ન જન્મે, એમ મારવાની વાત જ ક્યાં આવે? મારે પવિત્રપણે રહે, ચોખ્ખાઈથી રહે કે જેથી કરી અને આ દોષમાંથી વ્યક્તિ સહજમાં બચી જાય છે. ટૂંકમાં મહારાજનો કહેવાનો 11મા શ્લોકમાં મત એવો છે કે મારો આશ્રિત ક્યારેય પણ હિંસા ન કરે, જીવ જીવને કદી પણ મારે નહીં, એમાં બહુ મોટો દોષ લાગે છે. માણસના હૃદયની અંદર દયા હોવી જોઈએ, કારણ કે પરમાત્માએ પોતાની જે કૃતિ બનાવી છે એમાં સર્વ કરતાં શ્રેષ્ઠ કૃતિ માણસ બનાવી છે. માણસ અનેકનો નિભાવ રૂપ બનવો જોઈએ પણ અનેકનો ભક્ષણ રૂપ ન બનવો જોઈએ. માનવ દ્વારા અનેકનું રક્ષણ થવું જોઈએ પણ ભક્ષણ ન થવું જોઈએ. અને સહજ છે કે માણસને બુદ્ધિ વધારે આવ્યો હોય, શક્તિ વધારે આવ્યો હોય તો એ દ્વારા બીજાને સુખ થવું જોઈએ, અને પોતાની શક્તિ કૌશલ્યતા આદિકનાથી બીજાને સુખ કરે એને જ માણસ કહેવાય. અહીંયા હજુ ભક્તપણાની વાત નથી, કેવળ માણસની જ વાત છે. મહારાજ આ નિષેધ શ્લોક દ્વારા કેવળ માણસને માણસ જ બનાવે છે, ભગત તો પછી વાત કરશે. ભગત કરવાની વાત આવશે ને ત્યારે મહારાજ વિધિ વાક્ય બોલશે. વિધિ વાક્ય ભગત બનાવે, નિષેધ વાક્ય વ્યક્તિને એનો પાલન કરવાથી માણસ બનાવે છે. મહારાજના મનમાં વિચાર થયો કે એકવાર હું આ બધાને માણસ બનાવી દઉં તો ભગત બનાવતા વાર લાગશે નહીં. ભગત બનાવવો સરળ છે, એકવાર માણસ માણસ બની જાય. માણસ ભગત ક્યારે ન બને ખબર છે? એ માનવતા મૂકી દે ને પછી ભગત ન થાય કોઈ રીતે. અનેકવિધ કુટેવો વ્યસનો આ તે ફેલો ઘૂસી ગયા હોય, એને માનવતા મૂકી દીધી, એને પછી આપણે કંઈક મંદિરે ચાલો ને તો એને કઠણ પડે. કોઈ વ્યસન ન હોય, કોઈ ફેલ ન હોય, કોઈ કુટેવ ન હોય, એને તમે મંદિરે આવવાની કહેશો ને તો કોડે કોડે આવશે. હાલો સ્વામી પાસે જાય સત્સંગ કરો, કોડે કોડે આવશે, કારણ કે એને કોઈ ભય નથી, એ માણસ છે. માણસ માણસતા માનવતા જ્યારે મૂકી દે છે ત્યારે પછી એને ભગત કરવો મહા કઠિન પડે છે. એટલે મહારાજ પહેલા માણસને માણસ નિષેધ શ્લોક દ્વારા બનાવે છે.